पात्रेण सत्यस्यापि हितं मुखं तत्त्वं पोषन्नपावृणु सत्यधर्माय दृष्टये अग्ने नयसुपधाराय अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् योयोद्यस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम भवानि शंकरो वंदे श्रद्धा विश्वासरूपिणो याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तस्थमीश्वरम् सिद्धाः स्वान्तस्थमीश्वरम्
કલિકાળના જીવોની અંદર પરમાત્માના પ્રેમનો પ્રાદુર્ભાવ થાય. પરમાત્માના પ્રેમનો પ્રાદુર્ભાવ થવાથી કલિકાળના જીવો ક્લેશ નિવારણના માર્ગે આગળ વધે અને ક્લેશ નિવારણના માર્ગે આગળ વધીને પોતાના જીવનમાં સુખ શાંતિની પ્રતિષ્ઠા કરે. એને માટે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજે આ રામચરિત માનસની રચના કરી. આપણે ત્યાં સાહિત્યની દુનિયામાં કેટલાક વિવાદો વિદ્વાન પુરુષોએ ઉત્પન્ન કર્યા. વાસ્તવિક રીતે એવા કોઈ વિવાદો નથી, છતાં પણ કેટલાક વિવાદો પ્રવર્ત્યા સમાજની અંદર. એમાંનો એક વિવાદ હતો સાહિત્ય કોને માટે હોય, અને વિચારકો વિદ્વાનોએ એમ કહ્યું કે બે પ્રકારનું સાહિત્ય હોય. એક પ્રકારનું સાહિત્ય વિદવદ ભોગ્ય હોય, વિદ્વાનો જ વાંચી શકે, વિચારી શકે, સમજી શકે, સમજાવી શકે. અને બીજા પ્રકારનું સાહિત્ય હોય તે જનસાધારણને માટે, વિદ્વાનો ના હોય તેવા વર્ગને માટે હોય. અને અંગ્રેજી જાણનારા વિદ્વાનોએ પછી આ વર્ગીકરણો પાડીને સિક્કો માર્યો, લિટરેચર ફોર ધી ક્લાસીસ એન્ડ લિટરેચર ફોર ધી માસીસ, આવો સિક્કો માર્યો. વિદ્વાનોનું કામ જ લગભગ આવું છે. ક્લાસીસને માટે જે વિદ્વાન હોય, પંડિત હોય, તેમને માટેનું સાહિત્ય એક, અને જનસાધારણને માટે, સર્વજન સમાજને માટે હોય તેવું સાહિત્ય બીજું. પરંતુ તેમને ખબર ના રહે કે એક ત્રીજું પણ સાહિત્ય હોઈ શકે જે ફોર ધી ક્લાસીસ પણ હોય અને ફોર ધી માસીસ પણ હોય. બે પ્રકારના વિભાગો તો કરી નાખ્યા કે વિદવદ ભોગ્ય સાહિત્ય અને સર્વસાધારણોને માટે પણ ઉપભોગમાં આવે તેવું સાહિત્ય. પરંતુ એક એવું પણ સાહિત્ય છે ને હોય જે સાહિત્ય વિદ્વાનો પણ વાંચી વિચારી સમજી સમજાવી શકે, અને સામાન્ય માનવો પણ સાક્ષર નિરક્ષર બધા જ તે સાહિત્યના આસ્વાદને પામી શકે. જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા, આ સાક્ષરોને માટે પણ એટલો જ આકર્ષણ. એમાં સાક્ષરો પણ પોતાની મતિ પ્રમાણેના આનંદને અનુભવે, શ્રીમદ ભગવદ્ ગીતાને વાંચી વિચારી સમજીને સાંભળીને. અને જેમ માનવ વિદ્વાન અથવા પંડિત અથવા તેના કરતા પણ અનુભૂતિના ક્ષેત્રમાં આગળ વધેલો હોય, તેમ ગીતાના તારતમ્યને અથવા રહસ્યને વધારે પ્રમાણમાં સમજે અને સમજાવી શકે. પણ સામાન્ય માનવ પણ તેના રસાસ્વાદને અનુભવે તો ખરો જ. અને તેવી રીતે આપણા કેટલાક શાસ્ત્રો, મહાભારત જેવા, શ્રીમદ ભાગવત જેવા, સામાન્ય માનવો પણ સમજી શકે તેમની કથાત્મક બાજુને વિદ્વાનો પણ પોતાની રીતે સમજી અને સમજાવી શકે. બંને પ્રકારના માનવો તેના રસાસ્વાદને લૂંટી શકે. કબીરના પદો, તુલસીદાસના સુરદાસના પદો, મીરાના ભજનો, નરસિંહના ભજનો, તુકારામના અભંગો, આ બધું એવું સાહિત્ય છે સર્વસાધારણ માનવું પણ એનો રસાસ્વાદ લૂંટે, અને જે પોતાને સાક્ષર કેવડાવતા હોય અથવા ખરેખર સાક્ષર હોય પણ તે પણ તેના આનંદને લૂંટી શકે. રામચરિત માનસના સ્વનામ ધન્ય કવિ સંત શિરોમણી તુલસીદાસજી મહારાજે પોતાની કલમ ચલાવીને જે રામચરિત માનસ મહાગ્રંથની રચના કરી તેણે આ બંને પ્રકારના સીમાડાઓને ભૂસી નાખ્યા. લિટરેચર ફોર ધી ક્લાસીસ, લિટરેચર ફોર ધી માસીસ, સાહિત્ય ઉત્તમ પ્રકારના માનવોને માટે, સાહિત્ય ઉત્તમ પ્રકારના ન હોય તેવા સામાન્ય માનવોને માટે. રામચરિત માનસને જો આપણે જોઈએ તો આપણને એમ સમજાય કે મોટા મોટા પંડિતો કે વિદ્વાનો પણ રામચરિત માનસનો રસાસ્વાદ અનુભવે છે, અને સાધારણ ફેરિયાઓ, મજૂર, સાધારણ કિસાનો પણ જે સામાન્ય રીતે કોઈ પણ યુનિવર્સિટીમાં પ્રવેશ્યા ન હોય અથવા તો તેના અક્ષર જ્ઞાનથી અપરિચિત હોય તે પણ રામચરિત માનસની ચોપાઈઓને, તેના દોહાઓને લલકારતા હોય અને તેના આનંદને અનુભવતા પણ હોય, તો ઉત્તમ પ્રકારનું જે સાહિત્ય છે તે સાહિત્ય સીમાડાઓને, માનવે જે સર્જેલી સીમા છે તે સીમાને અતિક્રમી જાય છે. એ સર્વને માટે એક સરખું આનંદમય થાય, પ્રેરણા પ્રદાન કરનારું થાય, અને માનવ જ્યાં હોય ત્યાંથી રહીને એને ઉપર ઉઠાવીને એને સારી રીતે રહેવાનો સંદેશો આપે, અને ઉપર ઉઠાવીને પછીથી એના જીવનની અંદર અખંડ આનંદની અનુભૂતિ કરાવે. સાહિત્ય આ કામ કરે છે. રામચરિત માનસે કેટલાય વર્ષોથી આ કાર્ય કર્યું અને માનવોને પ્રેરણાની સામગ્રી પૂરી પાડી. તુલસીદાસજી મહારાજ કેવલ વિદ્વાન નથી, કેવલ પંડિત નથી, કેવલ તત્વદર્શી પણ નથી, તત્વવેત્તા પણ નથી, પણ એક પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા સત્પુરુષ છે. એટલા માટે એમની કલમમાંથી જે નીકળ્યું છે તે પ્રેરણાત્મક અને પ્રાણવાન હોય તેવી પ્રતીતિ જ્યારે આપણે તેનું ચિંતન, મનન અથવા તો વાંચન કરીએ, પરિશીલન કરીએ ત્યારે થાય છે. સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસની અંદર લખે છે કે માનવે જો ક્લેશમાંથી મુક્તિ મેળવી હોય તો પરમાત્મા પ્રત્યે સમ્મુખ બનવું જોઈએ, પરમાત્માની પ્રેમ ભક્તિનો જીવનની અંદર પ્રાદુર્ભાવ કરતા શીખવું જોઈએ, અને આ પરમાત્માની પ્રેમ ભક્તિના પ્રાદુર્ભાવને માટેના અમોઘ સાધન તરીકે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ પ્રથમ સાધન તો સત્સંગતિનું બતાવે છે. તુલસીદાસજી મહારાજ જેને સત્સંગ કહે છે તે સત્સંગ જુદી જાતનો છે, તેની ચર્ચા આપણે પછી કરીશું. તુલસીદાસજી મહારાજને સંતો પ્રત્યે સવિશેષ આદરભાવ છે, એટલે રામચરિત માનસની અંદર જ્યારે સંતનું વર્ણન તુલસીદાસજી મહારાજ કરે છે ત્યારે આપણા સામાન્ય જીવનમાં જેને આપણે જોતા આવ્યા છીએ છતાં પણ જેના પ્રત્યે આપણું ધ્યાન જેવું આકર્ષાવું જોઈએ તેવું આકર્ષાયું નથી તેના પ્રત્યે અંગુલી નિર્દેશ કરે છે, તેની સાથે સરખામણી કરે છે. સાધુ ચરિત શુભ સરીસ કપાસુ નિરસ બિષદ ગુણમય ફલ જાસુ. આ સંતોનો મહિમા તુલસીદાસજી બતાવતા લખે છે કે જેવી રીતે કપાસનું ફળ હોય, કપાસના ફળને ફળ બનવાને માટે કેટલા બધા તપમાંથી પસાર થવું પડે, કેટલી તપશ્ચર્યા એની પાછળ હોય, કેટલો તાપ વેઠે, કેટલી તાડ વેઠે, કેટલીક વાર અકાળ વૃષ્ટિ પણ એના ઉપર થતી હોય તેને પણ સહન કરે, અને કપાસનું ફળ જે રીતે જે સ્વરૂપમાં આપણે જોતા હોઈએ તે સ્વરૂપમાં આપણે જોઈ શકીએ. હવે તે કપાસના ફળમાંથી રૂને બહાર કાઢવામાં આવે, પછીથી તેને સૂત્ર રૂપે તૈયાર કરવામાં આવે, પછીથી વણવામાં આવે, વસ્ત્ર તૈયાર થાય, માનવોના છિદ્રો શરીર ના હોય તેને ઢાંકવાનું કામ કરે, ઉષ્મા પહોંચાડે, અથવા તો કેટલીક વાર ઠંડક પહોંચાડવાનું કામ પણ કરે, શરીરનું આચ્છાદન બને છે. એવી રીતે તુલસીદાસજી મહારાજ કહે છે કે સંત પુરુષો સંસારની અંદર જન્મ ધારણ કરીને બીજાના છિદ્રોને ઢાંકે છે, પોતાની જે નિર્બળતાઓ છે તે નિર્બળતાનો નાશ કરે છે, પોતે અનેક પ્રકારની વિપત્તિઓને વેઠે છે, પ્રતિકૂળતાઓમાંથી પસાર થાય છે, છતાં પણ પોતાના જીવનના લક્ષ્યને સદાય નજર સમક્ષ રાખીને તે લક્ષ્યની પરિપૂર્તિના પ્રયત્નો નિત્ય નિરંતર કર્યા જ કરે છે, પોતાના જીવનના ધ્યેયને અથવા તો લક્ષ્યને ભૂલતા નથી. જો સહી દુઃખ પરછિદ્ર દુરાવા, વંદનીય તે જગ જશ પાવા. આવા સત્પુરુષો સદાને માટે વંદનીય છે, અને તે સત્પુરુષોને લીધે જ માનવોના અંતરાત્માઓને ઉદાત્ત બનાવવાને માટેની પ્રક્રિયાઓ વેગ ધારણ કરે. આ સત્પુરુષો સંસારની અંદર ધર્મને નીતિમત્તાના રહસ્યોને ફેલાવવા માટેનું કાર્ય કરતા હોય છે, અને પોતાના જીવનની અંદર જે સત છે, પરમાત્મા છે, તે પરમાત્માની પ્રતિષ્ઠા કરવાને માટે અથવા તો પરમાત્માનો અપરોક્ષ અનુભવ કરવાને માટેની સાધનાનો આધાર લેતા હોય છે, અને સાધનાનો આધાર લીધા પછીથી બીજાને તે સાધનાના પથે માર્ગદર્શન અથવા પ્રેરણા પૂરી પાડતા હોય છે. તો આવા જે સત્પુરુષો છે, તુલસીદાસજી મહારાજ પોતાના રામચરિત માનસ ગ્રંથમાં તેમને અંતરાત્માના અભિવાદન કરે છે. અને સત્પુરુષોની એક બીજી સરખામણી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસની અંદર મેઘની સાથે કરે છે. મેઘની કાયા સમુદ્રના ખારા પાણીમાંથી બંધાય, પાણીનું બાષ્પીભવન થાય, અને પછીથી મેઘની રચના થાય, પરંતુ મેઘ પોતાની પાસે જે વસ્તુ છે તે વસ્તુનો સંગ્રહ કરવાને બદલે અથવા તો પાણીને વરસાવે છે ત્યારે તે પાણી અમૃતમય હોય છે, તે પાણી કલ્યાણકારક સાબિત થઈ જાય છે, બીજાને માટે કલ્યાણકારક થાય છે, એને લીધે દરિદ્રી સસ્ય શ્યામલા બને છે, સરિતાઓ સલીલથી સંપન્ન બનીને સમુદ્રની દિશા પ્રત્યે અભિસરણ કરતી થઈ જાય છે. એક પ્રકારની ચેતના પ્રકૃતિની અંદર મેઘને લીધે થાય છે. મેઘની આકાંક્ષા જેમ કિસાનો કરતા હોય, તેવી રીતે મેઘની આકાંક્ષા પક્ષીઓ પણ કરતા હોય, અન્ય માનવો પણ કરતા હોય, ધરતી પણ કરતી હોય તેવું આપણને લાગે. મેઘ વગરના જીવનની કલ્પના આપણે કરી શકીએ નહીં. આ મેઘની સાથે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ સંતોના જીવનને સરખાવે છે અને કહે છે કે એ પણ સંસારની અંદર જ વસે છે, અને સંસારની અંદર વસે છે એટલે સંસારના જે ક્ષાર છે, સંસારની જે પ્રતિકૂળતાઓ છે, તે પ્રતિકૂળતાઓમાંથી તેમને પણ પસાર થવું પડે છે, તે પ્રતિકૂળતાઓના પ્રભાવો તેમના ઉપર પણ અલ્પ અથવા અધિક પ્રમાણમાં પડતા હોય છે, અને તે છતાં પણ આ સંત પુરુષો શુભનો સંચય કરે, શુભનું ગ્રહણ કરે, પોતાની દ્રષ્ટિને પરમાત્મા પ્રત્યે જ અભિમુખ કરે, પરમાત્માને પામવાને માટે પોતાના જીવનમાં સાધનાત્મક પુરુષાર્થ આરંભે, અને છેવટે પરમાત્માની કૃપાને પામ્યા પછી અન્ય જીવોને પરમાત્માની કૃપાને પામવાને માટેનો માર્ગ બતાવે, શાંતિનો માર્ગ બતાવે, જ્યાં જાય ત્યાં ધરતીને સસ્ય શ્યામલા કરે, આશાને ઉત્સાહનો સંચાર માનવોના અંતરાત્માની અંદર કરે. આ પ્રકારનું સંતનું જીવન છે મેઘની સાથે, તપાસના ફળની સાથે રામચરિત માનસમાં સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ આદર્શ સંતોના જીવનને સરખાવે છે. ત્યારે આપણને એમ થાય છે કે 80 વર્ષની ઉંમરે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજને રામચરિત માનસ ગ્રંથ રચવાની શી આવશ્યકતા હતી? આટલી બધી ઉંમર હતી, જેને આપણે રિટાયરમેન્ટ એજ કહી શકીએ, પાકી ગઈ હોય રિટાયરમેન્ટ એજ, લગભગ 60 પછી 65 પછી માણસ એમ વિચારે કે બસ હવે ઘણું કામ મેં કર્યું, ક્યાંક શાંતિથી બેસીશ. 80 વર્ષ પછી તુલસીદાસજી મહારાજ પોતાના મનમાં વિચારે છે કે મારી પાસે કંઈ એવું છે જે હું સમાજને આપતો જો, શરીરની પરિસમાપ્તિ પહેલા મારા જીવનનો જે અનુભવનો અર્ક છે એમાંથી કોઈ સંદેશો કોઈને પણ કામ લાગે તેવો મારી ભાષામાં જો હું રજૂ કરતો જઉં તો મારું જીવન તો સફળ થાય જ, પણ મારું જવાનું પણ સફળ થાય. શરીરનું ધારણ અને શરીરનું વિસર્જન, જેને આપણે નિર્વાણ કહીએ છીએ, તે પણ સફળ થઈ જાય. એટલે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજે રામચરિત માનસ ગ્રંથની રચના 80 વર્ષની અવસ્થા પછીથી કરી. 70 વર્ષની અવસ્થા જયારે થઈ ચૂકી ત્યારે વૃંદાવનમાં રહેનારા એક સંતને એમના સદગુરુએ કહ્યું કે પરદેશ જાઓ, અને પરદેશ જઈને ત્યાંની પ્રજાની અંદર ભારતીય સંસ્કૃતિનો પ્રસાર કરો, ભક્તિના સંદેશાને વહેતો કરો. તો એ સંતને થયું કે 70 વર્ષની ઉંમર વહી ગઈ, હવે શું કામ થશે? શરીર તો સારું છે, મન પણ સારું છે, પણ પશ્ચિમની પ્રજા આપણા સંદેશાને સાંભળશે? જ્યાં વિજ્ઞાન અને ભૌતિક સુખોની ભરમાર છે ત્યાં આપણો સંદેશો કોણ સાંભળશે? ગુરુએ કહ્યું કે જાઓ, ગુરુમાં વિશ્વાસ, ગુરુના આદેશમાં પણ શ્રદ્ધા, એટલે સંત ચાલ્યા. અને કેટલી બધી કઠિનતામાંથી પસાર થયા, એના જીવનને જો આપણે વાંચીએ તો આપણને સમજાય કે આ સંતે કેટલી તપશ્ચર્યા કરી છે. આજે તેની મૂર્તિઓ છે, ઠેર ઠેર તેમની મૂર્તિઓ પ્રસ્થાપાયેલી છે, પરદેશમાં પણ છે અને ભારતમાં પણ છે, ઠેર ઠેર. પણ એ મૂર્તિઓની સ્થાપના તો પાછળથી થઈ, પરંતુ તે વખતે જ્યારે આ સંતે સૌથી પ્રથમ પદાર્પણ અમેરિકાની અવનવી દુનિયામાં કર્યું ત્યારે એને કેટલું કષ્ટ પડ્યું છે, એના જીવનને જ્યારે આપણે વાંચીએ ત્યારે સમજાય. એને રાખવા માટે પણ કોઈ તૈયાર થયું નથી, અને એવી ઠેકાણે એક યોગી પુરુષે એને રહેવાનું કરી આપ્યું જ્યાં બાથરૂમ નથી, જ્યાં ટોયલેટ નથી. એટલે બાથરૂમ ને ટોયલેટ માટે વળી બીજે એને જવાનું છે, કેટલું ચાલીને જવાનું છે. એનો નિયમ છે કે ભોજન હાથે જ બનાવવાનું છે, એટલે ભોજન હાથે પોતે બનાવે છે, અને તેને માટેની તૈયારીના સાધનો પણ ત્યાં ઉપલબ્ધ નથી, અને છતાં પણ તેને પરમાત્માનો અનુગ્રહ માનીને પોતે રહે છે. એના દિલમાં એક જ ભાવના છે કે મારા ગુરુનો આદેશ છે, મારે જનતાને માટે નહીં, કેવળ જનતાને માટે નહીં, પણ પ્રભુની પ્રીતિ અર્થે કામ કરવાનું છે. એટલે ત્યાં આગળ રહે છે, કષ્ટો કષ્ટોને કષ્ટ માનતા નથી, આફતો તેમને આફતરૂપ લાગતી નથી, સ્મિતપૂર્વક આનંદપૂર્વક પોતાનો સમય પસાર કરે છે. એને એમ થાય છે કે અહીંયા એકાદ મંદિર હોય તો સારું. જેમણે એને મોકલ્યા છે અહીંથી ટિકિટ આપીને સ્ટીમરમાં, તેની સાથે પત્રવ્યવહાર કરે છે કે અહીંયા મંદિર હોય તો સારું. ઘણી મોટી શ્રીમંત પાર્ટી છે એ સ્પષ્ટ રીતે લખી નાખે છે કે પૈસાની આશા રાખતા, ત્યાંથી જ જો થતું હોય તો કરો, અમે કાંઈ મોકલી શકીએ તેમ નથી. એકવાર તો તેને વિચાર થઈ જાય છે કે ભારતમાં પાછો જો, વળી પાછું એને થાય છે કે ગુરુનો આદેશ છે, ગુરુએ કહેલું છે. વૃંદાવનમાં રહેલા ગુરુએ મારે ગુરુનું કામ કરવાનું છે, પ્રભુનું કામ કરવાનું છે. 1 વર્ષ સુધી આવા પ્રતિકૂળ સંજોગોમાં, આવી વિપરીત વાતાવરણવાળી પરિસ્થિતિમાં રહે છે આ સંત, અને પછી ધીરે ધીરે એવા 2-4 માણસોનો સમાગમ એને થાય છે, જે માણસો તેના પ્રવચનોને ગોઠવે છે. બહુ નાનકડી હાજરી હોય છે શરૂઆતમાં, છતાં પણ તે કાર્ય કર્યા જ કરે છે, અને એમ કરતા કરતા એક નાના સરખા મકાનને ભાડે રાખે છે, એમ કરતા કરતા એ મકાનના નીચલા મજલા પર નાનકડું મંદિર પોતે ઉભું કરે છે. 1.5 વર્ષના પરિશ્રમ પછીથી ધીરે ધીરે એની પ્રવૃત્તિનો વ્યાપ વધતો ચાલે છે. પરમાત્માની કૃપાથી કેટલાક યુવાનો એને મળી જાય છે, કેટલાક શ્રીમંતો પણ એને પ્રાપ્ત થઈ જાય છે, અને પછી તેનો વેગ, તે પ્રવૃત્તિઓ. આજે આપણે અમેરિકામાં જઈને જોઈએ, આજે આપણે કેનેડામાં જઈને જોઈએ, આજે આપણે ઇંગ્લેન્ડ જેવા બીજા દેશોમાં જઈને જોઈએ તો આપણને સમજાય છે પ્રવૃત્તિઓ કેવી. ઇંગ્લેન્ડમાં અમે ગયા, ઇંગ્લેન્ડથી લગભગ 100 કિલોમીટર દૂર ચૈતન્ય કોલેજ નામનું સ્થાન અમને આમંત્રણ આપવામાં આવ્યું, તમે જોવા માટે આવો. અમે જોવા માટે ગયા તો ત્યાં એક ગોરા યુવાને અમારો સત્કાર કર્યો. ગોરા યુવાનના પગમાં ચંપલ નહીં, બૂટ નહીં, મોજા પણ નહીં, सत्कार कर्यो, पधारो पधारो, अमने बधे फेरव्या। एमने अमे एमने पूछ्यू के तमारा पगमा मोजा नथी, चंपल नथी, बूट नथी। एमने कह्यू के अमे पहेरता नथी, कारण के आ पवित्र स्थान छे, देवस्थाननी भूमि छे, अहीं यूनिवर्सिटी छे, मंदिर छे प्रभुनु, तो खुल्ला चरणों थी चालीए एमां अमने आनंद आवे छे। अमे कह्यू के तमे अहीं केटला वखत थी आव्या? एमणे कह्यू 6 वर्ष लगभग थया। अमे कह्यू तमारा घरमां कोई मुसीबत हशे? एमणे कह्यू बिल्कुल नहीं, अमारे त्यां तो करोड़ों पाउंड छे, अमारा पिता तो अतिशय समृद्ध, अमे पण समृद्ध छीए। पण अमने एम थयुं के जीवनो उपयोग केवल भौतिक सुखोपभोगोनी पाछळ करवाने बदले आत्मोन्नतिने माटे, प्रभुना कामने माटे करवो जोईए, एटले अमे अहीं आव्या छीए। घणी सारी वात छे, अमने बधे ज फेरव्या, અને ફેરવ્યા પછી ક્લાસરૂમ જ્યાં ચાલતા હતા ત્યાં લઈ ગયા। ક્લાસરૂમમાં અમે પહોંચ્યા એટલે વિદ્યાર્થીઓ ઉભા થઈ ગયા, શિક્ષકો ને શિક્ષિકાઓ ઉભા થઈ ગયા। ત્યાં બ્લેક બોર્ડ પર અમારી નજર પહોંચી, બ્લેક બોર્ડ પર લખેલું ગમ ગચ્છ ટુગુ ગચ્છામી આઈ એમ ગોઈંગ, ગચ્છા વહ ગચ્છા મહ લખેલું, વાક્યો કેટલાક લખેલા। નાના છોકરા નાના બાળકો હતા, ભારત વર્ષના ધોતિયા પહેરેલા, ભારત વર્ષની સફેદ કફનીઓ પહેરેલી, મુંડન અને ચોટલી રાખેલી, અને બહેનો જે હતી શિક્ષિકાઓ તેમણે પણ ભારત વર્ષની સફેદ સાડીઓ ધારણ કરી હતી। તે શિક્ષિકાઓ અને શિક્ષકો સંસ્કૃત શીખવતા હતા। મેં એમને પૂછ્યું કે આ તમે સંસ્કૃત ભાષા પણ અહીંયા શીખવો? એમણે કહ્યું કે જ્યાં સુધી સંસ્કૃત ના આવડે ત્યાં સુધી શાસ્ત્રોના રહસ્યો સમજી શકાય નહીં। અમારી આ જે યુવાન પેઢી છે એને અમે સંસ્કૃતથી પરિચિત કરાવવા માંગીએ છીએ, તો જે ભારત વર્ષને વધારે સારી રીતે સમજી શકશે। તો ઘણી સારી વાત છે, કેવી સારી ભાવના છે। એ બાળકોના અમે એમના ટેબલ પાસે ગયા પછીથી એમની નોટબુકોને જોઈ, એમાં સંસ્કૃત ભાષામાં બહુ સુંદર રીતે નોંધો લખેલી હતી। નાના નાના બાળકો 10 વર્ષ પછી મોટા થઈ જશે ત્યારે સંસ્કૃતના પારદર્શી પંડિતો થઈ જશે। આપણા દેશમાં થવું જોઈતું હતું, આપણા દેશમાં સંસ્કૃત ઓછું થઈ ગયું, યુવાનો સંસ્કૃત લેતા જ નથી, એન્જિનિયર થવાની તૈયારીઓ કરે છે મોટા ભાગના યુવાનો, સાયન્સ મેથેમેટિક્સ ભાષાઓમાં પણ જુદી જુદી જાતની ભાષાઓ। સંસ્કૃતનો જે પ્રેમ હોવો જોઈએ તે પ્રેમ ધીરે ધીરે ઘટવા માંડ્યો છે આપણા દેશની અંદર, જ્યારે પશ્ચિમના દેશોની અંદર સંસ્કૃતનો પ્રેમ વધવા માંડ્યો છે। એ માણસો સંસ્કૃત શીખવામાં એક પ્રકારના ગૌરવનો અનુભવ કરે છે। અમે જોયું બધું, જોયા પછીથી મંદિર હતું ત્યાં અમને લઈ ગયા, મંદિર પણ અમે જોયું, પુસ્તકો જોયા। આ એક મહાન પુરુષની રચના છે જે છેલ્લા 60 વર્ષમાં ભારત વર્ષની બહાર ગયા પછી 10 વર્ષની અંદર 12 વર્ષની અંદર કાર્ય કરી ગયા। શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, ઉપનિષદો, પ્રત્યેક શ્લોક સાથે, અન્વયો સાથે, અંગ્રેજીમાં તેના અનુવાદો, સુંદર મજાની છપાઈ અને મોટી સંખ્યામાં તેના વેચાણો ત્યાં થાય, તે પ્રજાની અંદર એનું જે માસિક નીકળે એની લાખો પ્રતિઓ દર મહિને નીકળે, મોટી સંખ્યામાં વંચાય, એક પુરુષ જેને ગુરુની અંદર શ્રદ્ધા, એ સંત પરમાત્માની અંદર જેને વિશ્વાસ, એણે 72 વર્ષની ઉંમર પછી પશ્ચિમમાં જઈને 82-84 વર્ષ સુધીમાં કેવું કાર્ય કર્યું છે, ત્યાં જઈએ છીએ ત્યારે આપણને સમજાય છે। જે માણસો દારૂ પીતા હતા એમને દારૂમાંથી મુક્તિ અપાવી, જે માણસો માંસાહાર કરતા ગોરાઓ આજે માંસાહાર નથી કરતા, તે વ્યભિચારને જીવનનું ધ્યેય માનનારા, એક સહજ સ્વભાવ સમજનારા આજે વ્યભિચારમાંથી મુક્ત થયા છે, ધૂમ્રપાન કરતા નથી। આપણને સહજાનંદ સ્વામીનું સ્મરણ થાય કે જેમણે એવા માણસોની વચ્ચે વસીને કાર્ય કર્યું, જે માણસો અનેક પ્રકારના વ્યસનોથી ઘેરાયેલા, અનેક પ્રકારના કુકર્મો કરનારા માણસો, વાત વાતમાં તલવાર તાણે, વાત વાતમાં ખૂન કરી નાખે, એવા માણસોની વચ્ચે વસીને સહજાનંદ સ્વામીએ, શ્રીજી મહારાજે એમના જીવન પરિવર્તનો કર્યા, એમને સત્સંગીઓ બનાવી દીધા। એમનું સ્મરણ આપણને થાય કે આ પ્રજા ખાવાથી ટેવાયેલી, પીવાથી ટેવાયેલી, એ પ્રજાના અમુક વર્ગને પ્રભુ તરફ વાળવાનું કામ पवित्र जीवन तरफ अभिमुख करवानु काम अपने धारीए छे तेटलू सहेलू नथी। अपनने एम लागे के आ पुरुषनी पाछळ परमात्मानी कृपा छे, आ पुरुषनी पाछळ परमात्मानो आदेश छे, ए सिवाय आ काम थाय ज नहीं। वृंदावनमां आव्या पछी तेमनुं पार्थिव तनु शांत थई गयुं, शरीर एमनुं शांत थई गयुं। प्रभुपाद स्वामीनी वातो करू छू, प्रभुपाद स्वामी अने भक्ति वेदांत स्वामीना नामे पण तेने ओळखवामां आवे छे। आजे ठेर ठेर तेना मंदिरो तो ठीक, पण ग्रंथो भारतीय संस्कृतिना रहस्योने प्रगट करनारा ग्रंथो कॉलोनीस बनी छे परदेशोमां केटले ठेकाणे, ज्यां जीवनना परिवर्तन करनारा केटला युवानो अने केटली युवतीओ पवित्र जीवनना संकल्पो साथे पोताना जीवनने पसार करी रह्या छे। प्रभुनी कृपाथी शुं नथी थतुं, प्रभु शुं नथी करी शकता। 80 वर्षनी उमरे तुलसीदासजी महाराजे पण रामचरित मानस ग्रंथने रचना करी। जीवनमां सेवाने माटेनो कोई निर्धारित समय छे? माणस अंतकाळ सुधी पण बीजानुं काम करी शके, अंतकाळ सुधी भगवाननुं काम करी शके। छेल्लो ज समय छे, छेल्ली ज क्षण छे, ए वखते पण माणस काम करी शके। छेल्ली क्षण सुधी जेम भगवान कृष्णे काम कर्युं, पगमां बाण वाग्युं छे अने व्याध पासे आवीने क्षमा मांगे छे भगवाननी, भगवान श्री कृष्ण कहे छे क्षमा मांगवानुं कोई कारण नथी, आ तो मारी लीलानो एक विभाग ज छे, मारी इच्छाथी आ बधुं थयुं छे। हवे तू एक काम कर, अर्जुनने मळ। अर्जुननी पासे पहोंचीने कहे કે જે માણસો દ્વારિકાની અંદર રહી ગયા છે, તેવા વૃદ્ધો, તેવી સ્ત્રીઓ, તેવા બાળકો અને તેવી સંપત્તિનું સ્થાનાંતર કરે જેથી તે વૃદ્ધો બચી શકે, કારણ કે હું શરીર છોડી દઈશ પછી 7મે દિવસે સમુદ્ર દ્વારિકાને પોતાના ઉદરમાં સમાવી લેશે, માટે આ કાર્ય તું કર। જીવનની છેલ્લી ક્ષણ છે ભગવાન કૃષ્ણની, અને છતાં પણ એમનું અંતર परमात्मा प्रत्ये अभिमुख तो स्वयं परमात्मा हता, पण लोकाभिमुख छे, एटला माटे तेमने लोकनो विचार आवे छे, समाजनो विचार आवे छे। व्याधने कह्युं, व्याध विलंब न कर, एक एक क्षण मूल्यवान छे, तो जल्दी जा अर्जुननी पासे। केवी वात छे? तो सेवानो कोई निर्धारित समय छे? मानव जारे धारे त्यारे सेवा करी शके, बीजाने उपयोगी थई शके, तनथी थई शके, मनथी थई शके, ધનથી થઈ શકે, પદથી, પ્રતિષ્ઠાથી, સત્તાથી, અધિકારથી, ગમે તેનાથી, બુદ્ધિથી, સંકલ્પ વિકલ્પથી પણ થઈ શકાય, ગમે તે રીતે ઉપયોગી થઈ શકાય અને ગમે ત્યારે ઉપયોગી થઈ શકાય। એને નથી દેશના બંધન, એને નથી કાળના બંધન, એને નથી કોઈ વિશેષ અવસ્થાઓની પણ મર્યાદા। માનવની ભાવના હોવી જોઈએ। તો તુલસીદાસજીની ભાવના હતી, એટલે 80 વર્ષની અવસ્થા પછી પણ એમણે આ કલમને ચલાવી અને સંસારને એક મહાન પ્રેરક પરબ પૂરી પાડી। રામચરિત માનસ એક પ્રકારની પ્રેમ ભક્તિની પરબ છે, એટલે તુલસીદાસજી મહારાજેમાં સંતોનો મહિમા ગાય કે આ સત્પુરુષો જે પરમાત્માના પરમ કૃપા પાત્ર છે, એ સત્પુરુષોનો સમાગમ ભક્તિની પ્રાપ્તિ કરવી હોય તેમણે કરવો જ જોઈએ। અને પછી સત્સંગનો એક પ્રકાર, સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં બતાવે છે। તુલસીદાસજી કંઈક એવું સૂચવવા માંગે છે કે સત્સંગ એટલે એમાં બોલવાનું હોય એવું જ નહીં, સત્સંગ એટલે એમાં કોઈ બોલતું હોય ને આપણે સાંભળતા હોઈએ તેવું જ નથી, સત્સંગ એટલે કોઈ પુસ્તક હોય તે વંચાતું હોય અને એનું પરિશીલન આપણે કરતા હોઈએ, શ્રવણ કરતા હોઈએ તેવું જ નથી। સત્સંગ અહીં સુધી સીમિત અથવા મર્યાદિત નથી, સત્સંગ આના કરતા પણ વધારે સૂક્ષ્મ છે, આના કરતા પણ વધારે વિશાળ છે। જેવી રીતે આપણે મંદિરમાં જઈએ, ભગવાનની પ્રતિમા મંદિરમાં હોય અને ત્યાં જઈને આપણે ઉભા રહીએ, પ્રણામ કરીએ અથવા બેસીએ, પરમાત્માની ભગવાનની પ્રતિમા કાંઈ બોલતી નથી, આપણને કાંઈ ઉપદેશ તો આપતી નથી, શાંત છે, અને છતાં આપણે એની પાસે જઈએ છીએ ત્યારે આપણને શાંતિનો અનુભવ થાય, આપણને કાંઈ પ્રેરણા પ્રાપ્ત થાય છે, આપણને એમ થાય કે બહુ સારું થયું અહીંયા આવ્યા। કેટલી આપણા મનની વિકટ સમસ્યાઓના ઉકેલો કેટલીક વાર આપણે મંદિરમાં જતા હોઈએ તો થતા હોય તેવું આપણને લાગે છે, ત્યાં કોઈક વાર કઈ કથા થતી હોય, કીર્તન થતું હોય તો તેનો લાભ તો આપણને પહોંચે, પરંતુ ન થતું હોય તો પણ તેની ઉપસ્થિતિ પણ આપણે માટે કેટલીક વાર કલ્યાણકારીણી સાબિત થતી હોય છે. જો આપણામાં બોલાવવાની શક્તિ હોય નામદેવની પેઠે અથવા મીરાબાઈની પેઠે કે રામકૃષ્ણ પરમહંસદેવની પેઠે, તો મંદિરની મૂર્તિ બોલે પણ ખરી આપણી સાથે. પણ આપણામાં તેટલી બધી ભક્તિની પ્રેમની શક્તિ ન હોય અને કેવલ આપણે જેને ઉભા રહીએ તો મૂંગી મૂર્તિ હોય તો પણ એનો સંગ સત્સંગ આપણે કરી શકીએ, આપણા જીવનને માટે પ્રેરક સામગ્રીની પ્રાપ્તિ કરી શકીએ છીએ. એવી રીતે સંતો બોલતા ન હોય તો પણ કેવલ દર્શનથી, કેવલ સંકલ્પથી ઉપયોગી થઈ શકે છે, મદદરૂપ બની શકે છે, એમ તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં સૂચવે છે. એટલે આપણે જે સત્સંગથી ટેવાયેલા છીએ તેના કરતા એક બીજો સત્સંગ, સતનો સંગ, સત્યનો સંગ રામચરિત માનસની અંદર કહેવામાં આવ્યો છે. ગરુડજીને શંકા થઈ ગઈ છે. ગરુડજીને એટલા માટે શંકા થઈ કે લંકાના યુદ્ધમાં નાગપાશમાં રામ બંધાયા. ગરુડજીને બોલાવવામાં આવ્યા કે નાગપાશમાંથી રામને મુક્ત કરવા પડશે. ગરુડજીએ પોતાની વિશેષ શક્તિથી રામને નાગપાશમાંથી મુક્ત કર્યા, પણ પછી રામની સાથે રહેતા હોવા છતાં, વિષ્ણુના પાર્ષદ હોવા છતાં ગરુડજીને થોડો અહંકાર થયો કે રામ સમસ્ત સંસારના જીવોના બંધનોને કાપે, એમને મુક્તિ આપે, તે રામને મારે નાગપાશમાંથી મુક્ત કરવા પડ્યા તો રામ મોટા કે હું મોટો. આ એક અહંકાર શંકા થઈ, ને એ શંકાને દૂર કરવાને માટે બ્રહ્માની પાસે ગરુડજી પહોંચ્યા, શંકર ભગવાન પાસે પહોંચ્યા. શંકર ભગવાનની સૂચના અનુસાર છેવટે હિમાલય પર્વતમાં રહેનારા પરમ ભક્ત, પરમાત્માના પરમ કૃપા પાત્ર મહર્ષિ કાકભૂષણજીની પાસે ગયા. રામચરિત માનસ કહે છે, લખે છે કે હજુ તો કાકભૂષણજી મહારાજના દર્શન ગરુડજીએ કર્યા નથી. હજુ તો કાકભૂષણજી મહારાજને ગરુડજીએ પોતાની શંકા કહી નથી. હજુ તો કાકભૂષણજી મહારાજ સાથે વાર્તાલાપ કર્યો નથી. હજુ તો એમના આશ્રમથી એક યોજન એટલે ચાર ગાંવ દૂર ગરુડજી છે, જઈ રહ્યા છે. અને એટલામાં જ એ સત્સંગનો એવો પ્રભાવ થયો કે કાકભૂષણજીના સત્સંગથી, સૂક્ષ્મ સત્સંગથી, અપરોક્ષ પરોક્ષ સત્સંગથી ગરુડજીની સઘળી શંકાઓનું સમાધાન થયું. કેવી વાત છે! હમણાં અમે રાજસ્થાનમાં પ્રવચનો કરવા ગયા એક મહિના માટે, બિકાનેર, જોધપુર, જયપુર. ત્યાં અમે જોયું કે હજુ તો રાજસ્થાનમાં અમે છીએ, હિમાલય તો દૂર છે, દિલ્હી પણ ત્યાંથી થોડું દૂર છે, પણ ઠંડીની અસર થતી હતી. એવી ઠંડીની અસર લાગતી હતી જાન્યુઆરી મહિનામાં, અમને થયું ઓહો, અમદાવાદ કરતા ઘણી ઠંડી, વડોદરા કરતા ઘણી ઠંડી, સુરત કરતા વધારે ઠંડી. તે ભાઈઓએ કહ્યું કે દિલ્હી અહીંથી થોડેક દૂર, હિમાલય પણ બહુ દૂર નહીં, એટલે ત્યાં બરફ પડેલો છે, ત્યાં વરસાદ વરસી રહ્યો છે, તેની આ અસર છે. સામાન્ય રીતે આપણે વિચારીએ કે વરસાદ ને બરફ હિમાલયમાં છે, રાજસ્થાનમાં નથી, છતાં ઠંડી કેમ? અસર થાય. હિમાલય દૂર છે છતાં તેની પરિસ્થિતિની અસર થાય છે. તેવી રીતે સંતો દૂર હોય તો પણ અસર થાય છે, એનો પ્રભાવ પહોંચાડે છે. દૂર હોય તો પણ અસર પહોંચાડે. મસૂરી તમારે હિલ સ્ટેશન પર જવું હોય, દહેરાદૂન પહોંચી ગયા ત્યાં સુધી ગરમી લાગે જૂન મહિનામાં, પણ આગળ ચાલે તમારી મોટર અને રાજપુરથી આગળ મોટર ચાલીને છેવટે ટોલ નાકા સુધી પહોંચી જાય મોટર, જ્યાંથી મસૂરી હવે લગભગ 2-4 કિલોમીટર જ છે. આગળ ચાલે મોટર ત્યાં તમને એમ થાય કે સ્વેટર બહાર રાખ્યું હોત તો સારું, નથી બહાર રાખ્યું શું થાય? એટલે ટૂંકી વાળીને બેસવાનો પ્રયત્ન કરો, ઠંડી હવા તમને લાગે આપોઆપ. મસૂરી તો હજુ દૂર છે, અને કેટલાક ભાઈઓ મસૂરી ઉતરે છે, અને તે વખતે એમનું ભાગ્ય એવું હોય, વાદળ આકાશમાં હોય ને વરસાદ વરસતો હોય, તો તરત જ તપાસ કરે છે બસ સ્ટેન્ડ પરથી ઉતરીને કે બીજી બસ પાછી દહેરાદૂન ક્યારે જાય છે, તરત બેસી. આટલી બધી ગભરામણ થઈ જાય, સહી શકતા નથી. પ્રથમવાર જે પર્વતીય જીવનમાં આવતા હોય છે તેવા માણસો અસરો પહોંચે છે. तो तुलसीदास जी महाराज कहे छे के कागभूषण जी हजू दूर छे, एक योजन जितले दूर तेमनु स्थान छे, त्यां बिराजा छे, हजू दर्शन पण थया नथी गरुड़जी ने, तो पण शंकाना समाधान थई जाय। पछी जाय छे गरुड़जी तो आगळ अने दर्शन करे छे कागभूषण जी महाराज नु। कागभूषण जी पूछे छे काई शंका छे, काई पूछवू छे? गरुड़जी कहे छे हती शंका हवे नथी, तमारो दर्शन नोतु थयु ते पहला ज शंका नु समाधान थई गयु, अने हवे दर्शन थयु एटले तो कोई शंका रही ज नथी, शांति शांति ने शांति छे। आ कई जातनो सत्संग जुओ, आपणे जे सत्संग थी टेवायेला छीए तेना करता जुदी जातनो मौन सत्संग छे, आनाथी आपणे टेवायेला नथी। એટલે કેટલીક વાર આપણે સંતોના દર્શન કરવા જઈએ અને બેઠેલા જોઈએ એમ થાય કે હવે શું બેસવું છે, કઈ બોલતા તો નથી, ખૂટીને ચાલવા માંડી। નિત્યાનંદજી મહારાજ પાસે ગણેશપુરીમાં ઘણા જતા, અમે ગયેલા જયારે ત્યારે લગભગ 200 માણસો સામે બેઠેલા, નિત્યાનંદજી તો ઓઢીને ચાદર ઓઢીને સુઈ ગયેલા, સવારે 9 વાગ્યાનો સમય હતો તો પણ બધા જ બેસી રહેલા, કેટલાક અંદર અંદર વાતો કરતા હતા, મગજ ઠેકાણે લાગતું નથી, તો એવા ઉભા થઈને ચાલતા હતા ખરા પાછા, કેટલાક વળી બેસી રહ્યા। નિત્યાનંદજી લગભગ અડધા કલાક પછી બેઠા થયા, પોતાના ઓરડામાં બેઠા, બારણા ઉગાડા હતા, પણ એવી રીતે બેઠા કે પીઠ લોકો દર્શનાર્થીઓ તરફ અને મોઢું દિવાલ તરફ, એટલે તો કેટલા એને ખરેખર એમ થયું કે મગજ ખસેલું જ છે, આમાં કઈ બીજું છે જ નહીં, ચાલો હવે। એટલે પોણા ભાગના દર્શનાર્થીઓ રવાના થઈ ગયા, બહુ થોડા રહ્યા, પછી નિત્યાનંદજી આમ સરખા થઈ ગયા સરખા, અને બધા એને જોવા લાગ્યા, જેમની તરફ એમને જોવું તો તેમની તરફ તેટલું જોયું, મારી તરફ બરાબર જોયું, ઘણા વખત સુધી જોયું, કઈ જ વાત નહીં, બસ પછીથી ચાદર લીધી અને પાછા લાંબા થઈને સુઈ ગયા ઓઢીને। આ કઈ જાતનો સત્સંગ બોલો, પણ એની અંદર તો એમને જે કાંઈ કરવું હશે તે તેમણે કરી। પાછળથી જયારે બીજી વાર ગયા ત્યારે નિત્યાનંદજી મહારાજ એકલા હતા, એમને પૂછવા માંડ્યું કે તમે આવી રીતે કરો છો, એને બદલે કંઈક બોલતા હો તો? હિંમત કરીને કોઈએ પૂછ્યું, નિત્યાનંદજીએ કહ્યું કે કોની સાથે બોલું, હું બોલું એવો કોઈ આવે છે? મારી ભાષાને સમજે તેવો કોઈ આવે છે? સટોડિયા વધારે ભાગના આવે છે, હું આંગળા કરું તે પણ બરાબર જોઈએ છે કે 5 નંબર, આમ કરું તોય ઉપાધિ છે 1, કાંઈક તો આંગળા કરવા પડે, આવા જ બધા આવે છે, કોઈને કાંઈ જોઈએ છે ને કોઈને કાંઈ જોઈએ, આત્માની શાંતિ જોઈએ તેવા તો કોઈ વિરલાઓ કોકવાર આવતા હોય, એની સાથે વાત કરું, બાકી કોની જોડે વાત કરું? એટલે લાંબો થઈને સુઈ લઈ જાઉં તો શું કરું, મારો સમય બગાડું? લો, સાચી વાત હતી એમની, સુપ્રીમ કોર્ટમાં એમને લઈ જઈએ તો નિર્દોષ જ સાબિત થાય, આવી વાત હતી, સાચી વાત। મન મેળાપી હોય તેને મનની વાતો કહીએ, મન મેળાપી હોય તેને મનની વાતો કહીએ, બીજાને ઘેર સીધ જઈએ, બીજાને ઘેર સીધ જઈએ, મન મેળાપી હોય તો મનની વાતો કહીએ, બાકી શું કામ, બરાબર છે એમની વાત સાચી। રમણ મહર્ષિને ત્યાં અમે ગયા હતા, ત્યાં પણ એ જ વાત હતી, નિત્યાનંદ મહારાજની સામે ઉભા ઉભા મેં વિચાર કરેલો કે આંખો તો તેજસ્વી છે, શાંત, સંતને જોઈએ એટલે એની મુખમુદ્રા પરથી આપણને કેટલીક ખબર પડી જાય, સંત શાંત છે કે સંત શાંત છે, આંખ નિર્મળ છે કે આંખ મલિનતાથી ભરેલી, માણસ આને છુપાવી શકતો નથી, બીજું બધું જ છુપાવી શકાય પણ મુખમંડળને છુપાવી નહીં શકે, અને આકૃતિ ગુણાન કથઈ હતી, જો તમે આકૃતિને જાણી શકતા હો તો ગુણોને સમજી શકો, મેં કહું છે મહાન પુરુષ, પ્રતાપી પુરુષ, પહેલી જ નજરે મને એમ લાગ્યું, તમે ત્યાં ઉભા ઉભા વિચાર્યું કે જો નિત્યાનંદ ખરેખર મહાન છે હું માનું જ છું, તો મને 3 દિવસમાં દર્શન આપે, મુંબઈમાં હું જ્યાં ઉતરું છું ત્યાં આવીને, બોલો કેવી વાત છે, 3 જ દિવસ હું તો ઘેર આવી ગયો, પછી અમે જ્યાં ઉતરેલા તે વખતે વાલ્કેશ્વરમાં સેનિટોરિયમમાં ત્યાં આગળ શાંતિથી રોજના નિયમ પ્રમાણે રાત્રે ઉઠીને ધ્યાનાદિ કરું અને ત્રીજે દિવસે સવારે મને નિત્યાનંદ મહારાજનું દર્શન ત્યાં થયું. સવારે લગભગ 3-1 વાગે સ્નાન તાજુ કરેલું, ભસ્મ કપાળે લગાડેલી, સફેદ વસ્ત્ર પરિધાન કરેલું, નિત્યાનંદ ઉભા થઈને મારી પાસે આવ્યા. મને કે જુઓ, તમારી ઈચ્છા હતી ને? થોડી વાતચીત કરી પછી ચાલ્યા ગયા, અદ્રશ્ય થઈ. મારો જે વિચાર હતો એ વિચાર એમણે જાણી લીધો, એટલું જ નહીં પણ તે વિચારને પૂર્ણ કર્યો. ન પણ કરીએ, કઈ કોઈના બંધાયેલા છે, પણ એમની ઈચ્છા થઈ કે કરીએ, સારું એટલે કર્યું. તો પાછળથી સ્વામી નિત્યાનંદના શિષ્ય સ્વામી આત્માનંદ મૌની મૌન જ રાખતા, એમનું શરીર શાંત થઈ ગયું. મુક્તાનંદ અને આત્માનંદ બે શિષ્યો સ્વામી નિત્યાનંદના. એમાં મુક્તાનંદજી તો આશ્રમ વગેરે કરીને રહ્યા, દેશ પરદેશ ગયા, પણ આત્માનંદે કાંઈ જ કર્યું નહીં અને એને મૌન જ રાખ્યું આખું જીવન, ફરતા જ રહે. એને મેં પૂછ્યું એક વાત, મેં કહ્યું, મૌની બાબા, આ તમારા નિત્યાનંદ મહારાજનો સવારનો કાર્યક્રમ શું? તો કે સવારનો કાર્યક્રમ વહેલા 2:30 વાગે ઉઠે, કુંડમાં નાય, ભસ્મ લગાડે અને ધ્યાનમાં બેસે. મેં કહ્યું, તો તમારા નિત્યાનંદ તાજા નાઈને મારી પાસે આવ્યા એ બરાબર 3 વાગે. મહાપુરુષો છે, મહાપુરુષોની પાસે જરા ખુલ્લા હૃદયથી જવું જોઈએ, પૂર્વગ્રહ છોડીને જવું જોઈએ, કઈ ગ્રહણ કરવાની ઈચ્છાથી પ્રેરાઈને જવું જોઈએ. આપણા ગમા અને અણગમા તેને એક બાજુ મૂકીને જવું જોઈએ, મતલબ કે આપણા જે વેન્ટિલેશન છે મનના એને ઉઘાડા મૂકીને જવું જોઈએ, તો જ કઈ પામી શકાય, કઈ હવા નવી આવી શકે, તે સિવાય તો કઈ થાય જ નહીં. આપણે જ પછી આપણા પૂર્વગ્રહોથી પીડાતા હોઈએ તો પછી એ મહાપુરુષોને આપણા ધારણા પ્રમાણેના માર્ક મૂકીએ પછી કે આ 5 માર્ગ જેટલા, ના 15 માર્ગ જેટલા, આ કાંઈ સિદ્ધ નહીં, ના તો બહુ સાધારણ લાગે છે, ને બધું ખોટું જ હોય. કારણ કે આપણી અનુભૂતિ કાચી હોય તો આપણે મહાપુરુષોને ઓળખી શકતા નથી. તો તુલસીદાસજી આવા એક મહાપુરુષનું વર્ણન, કાકભૂષણજીનું વર્ણન ઉત્તરકાંડની અંદર કરીને બતાવ્યું છે કે પરમાત્માની ભક્તિ શું ન કરી શકે. ગરુડજીએ પૂછ્યું છે કાકભૂષણજીને કે આ તમારી જે શક્તિ, તમે તો અહીંયા બેઠા પણ દૂર સુદૂર સુધી તમારા પવિત્ર પરમાણુઓ પહોંચે છે અને માનવના મનની અંદર ક્રાંતિ કરે છે, આટલે દૂર સુધી આ શક્તિ તમને ક્યાંથી પ્રાપ્ત થઈ? જ્ઞાન પ્રભાવથી કે યોગ બળથી આ શક્તિ પ્રાપ્ત થઈ? જ્ઞાનથી શક્તિ સાંપડે અને યોગ સાધનાથી પણ શક્તિ સાંપડે એ તો પાતંજળ યોગ દર્શનમાં વિભૂતિ પાદમાં વર્ણન કરેલું જ છે. જે વિદ્વાનોએ વાંચ્યું હશે યોગ દર્શન તેમને ખબર હશે. તો શેનાથી તમને આ શક્તિ સાંપડી છે? કાકભૂષણજી સ્મિતપૂર્વક જવાબ આપે છે, ગરુડજી, મારામાં જે તમને શક્તિ દેખાય છે તે શક્તિ જ્ઞાનથી મને પ્રાપ્ત નથી થઈ, યોગથી પણ પ્રાપ્ત થઈ નથી. હું તો જ્ઞાનને શું સમજું, યોગના મર્મને હું પણ કેવી રીતે જાણું? આ શક્તિઓનું ઉદ્ભવ સ્થાન તો ભક્તિ જ છે, શ્રી રામની કૃપા છે, એમની કૃપા છે. અને એમની કૃપાના લેશને લીધે, પરિપૂર્ણ કૃપાને લીધે પણ નહીં, લેશને લીધે તમે મારામાં જે જુઓ છો તે તમે જુઓ છો. કલ્પો વીતી જાય છે તો પણ મારા શરીરનો નાશ થતો નથી. મારું શરીર આવું જ છે અનંતકાળથી, એમાં વૃદ્ધાવસ્થા આવતી નથી, એમાં વ્યાધિ પેદા થતી નથી. આવું અને ઈચ્છા અનુસાર શરીરને હું ધારણ કરી શકું, ઈચ્છા અનુસાર સ્થળે હું ગતિ કરી શકું છું, પ્રલયકાળમાં પણ મારો અંત થતો નથી. આ બધાનું કારણ ભક્તિ, પરમાત્માની કૃપા, શ્રી રામની કૃપા જ છે, બીજું કઈ નથી. હરિ માયા કૃત દોષગુણ, હરિ માયા કૃત દોષગુણ, બિનુ હરિ ભજન ન જાય, અસ બિચારિત જી કામ સબ, બજીઉ રામ મન માહિ. આ હરિ માયાના દોષ ને ગુણ જ્યાં સુધી હરિભજન ન થાય ત્યાં સુધી દૂર થાય નહીં. એનું જ શરણ સ્વીકારવું જોઈએ, એને સમર્પિત થઈ જવું જોઈએ. એની કૃપા થાય તો પછી શું અશક્ય રહે? આ જ કારણ છે કાકભૂષણજી મહારાજ સ્પષ્ટીકરણ ગરુડજીની સામે કરીને સૂચવે છે કે માનવે પરમાત્માનું શરણ લેવું જોઈએ, પરમાત્મા પ્રત્યે અભિમુખ થવું જોઈએ, તો જે પોતાના જીવનની અંદર સુખ શાંતિની સમૃદ્ધિની જેની પણ કામના હોય તેની પ્રાપ્તિ પરમાત્માની કૃપા દ્વારા કરી શકે છે. પરમાત્માને જ પામવાની અભિલાષા અંતઃકરણની અંદર રાખવી જોઈએ. પછી પરમાત્માને કઈ કેવી બીજી ઈચ્છા હોય તો જુદી વાત છે. કેવી વાત? આજે આપણે એમ માનીએ કે પ્રચાર ત્યારે જ થાય જ્યારે પ્રવચનો ગોઠવાય. આજે આપણે એમ માનીએ કે પ્રચાર ત્યારે જ થાય જ્યારે ઠેર ઠેર પુસ્તકો ફેલાય. રામચરિત માનસ એમ માનતું નથી. આપણો આ જૂના સંતો એમ માનતા નથી. આપણા જૂના સંતો તો એમ માને છે કે પ્રચાર પહેલા તમે તમારી અંદર કરો, તમારી દુનિયામાં કરો. તમે પહેલા બનો પછી આપોઆપ બધું થશે. દીવાને પ્રકાશનો પ્રચાર કે પ્રસાર કરવો છે, પણ દીવામાં તેલ નથી, દીવામાં ઘી નથી, દીવામાં બત્તી નથી, દીવો પ્રકાશિત નથી. એ પ્રકાશનો પ્રસાર પોતાના ઘરમાં આજુબાજુના વાયુમંડળમાં કેવી રીતે કરી શકશે? પુષ્પને પરિમલનો પ્રસાર કરવો છે, પણ પુષ્પ પોતે જ પ્રગટેલું નથી, એમાં જ પરિમલ નથી, એ બીજાને પરિમલ કેવી રીતે પહોંચાડી શકે? સરિતા પોતે જ સુકાયેલી છે, સલીલવતી નથી. જ્યાં સુધી એ સલીલવતી નહીં થાય ત્યાં સુધી બીજાને સલીલ કેવી રીતે આપી શકશે? એટલા માટે પ્રથમ ધીરજ રાખે સરિતા, સલીલથી સંપન્ન બની જાય. આગળનું કાર્ય તો પછી આપોઆપ થશે. દીપકને જ્યોતિથી સંપન્ન થઈ જવા દો અને પછીથી જુઓ કે એનો પ્રકાશ બીજે પથરાય છે કે નથી પથરાતો. ઉતાવળા થવાની જરૂર નથી, અધીરા થવાની જરૂર નથી. દુનિયા ઘણી મોટી છે, સમાજ ઘણો વિશાળ છે, એ ગુજરાત રાજ્ય જેટલું બધું મોટું છે જેને કાંઈ બરાબર તમે પહોંચી નહીં શકો. ભારત તો વળી અતિશય મોટું છે, માનવજાતનો ઉદ્ધાર ક્યાં કરવા જશો? માનવજાત કેટલી બધી મોટી, આપણા બસ સ્ટેશનો જુઓ, આપણા રેલવેના સ્ટેશનો જુઓ, કીડિયાળાની પેઠે માણસો ઉભરાય છે. ઉપનિષદ કે છે સસ્યમિવ મર્ત્યઃ પચ્યતે, સસ્યમિવ આજાયતે પુનઃ. યમદેવ કે છે નચિકેતાને કાઠ ઉપનિષદમાં કે ઘાસના તણખલાની પેઠે માનવો પેદા થાય છે અને ઘાસના તણખલાની પેઠે માનવો સુકાઈને ખરી પડે છે. આ જગત છે, આમાં તમારા મનમાં જો તમે ફાકો રાખતા હો કે માનવ જાતિનો ઉદ્ધાર કરવા હું આવ્યો છું, તો અવિદ્યા સિવાય કાંઈ જ નથી. પહેલા તમારો ઉદ્ધાર કરો, શેમાંથી ઉદ્ધાર કરવાનો છે સમજી લો. પહેલા તમે પ્રકાશને પેદા કરો, પહેલા પરમાત્માના પ્રેમને જગાવો. વૈરાગ્યની માત્રા ઓછી હોય તો તેની અભિવૃદ્ધિ કરો. પરમાત્મા પ્રત્યે અભિમુખ બનો. પુરાણકાળના સંતોનું સ્મરણ કરો, તેમનામાં કેવો વૈરાગ્ય, તેમનામાં કેવા સમદમાદિ સાધનો, તેમની તપશ્ચર્યાઓ કેવી, તેમની સાથે તમારી જાતને થોડાક સરખાવી જુઓ. તમારું આજનું જીવન કેવું, તમારો ઇન્દ્રિય નિગ્રહ કેવો, તમારી લાલસાઓ કામનાઓ કે નિષ્કામ વૃત્તિ કેવી, અને પછી તમારો સુધાર પહેલા કરો. થોડી ધીરજ રાખો, બહુ ઉતાવળા ન થાઓ. એકવાર તમારી તૈયારી કાક ભૂષણજી જેવી જો થઈ જાય તો તમે બેસીને પણ કામ કરી શકશો, સંકલ્પથી કરી શકશો. વિચાર, એક આદર્શ યોગી હોય તો પોતાના સંકલ્પથી વાતાવરણની અંદર ફેરફાર આણી શકે. આદર્શ યોગી, એને પ્રવચનની પણ આવશ્યકતા નહીં, એને બહુ ફરવાની પણ આવશ્યકતા નહીં, ચાલવાની પણ આવશ્યકતા નથી. એ જ્યાં બેઠો હશે ત્યાંથી ટેલિપાથિક શક્તિ દ્વારા પોતાના સંદેશાઓનો પ્રસાર કરશે. પણ આજે માનવની પાસે આટલી ધીરજ છે નહીં, મહર્ષિ અરવિંદ જેવી ધીરજ છે નહીં. 40 વર્ષ સુધી એક જગ્યા પર પલાઠી મારીને તપશ્ચર્યા કરવાની વૃત્તિનો અભાવ છે. થોડુંક કંઈક મળે છે ને માણસને એમ થઈ જાય છે ખલાસ, હવે ગુરુ બનવાનું જ બાકી રહ્યું, હવે કાંઈ જ બાકી રહ્યું નહીં, બહુ બહુ તો એકાદ મઠ બાકી રહ્યો. આકાળે બહાર આવવાથી માણસનો વિકાસ કેટલીક વાર અધૂરો રહી જાય છે. માણસો તો પછી પાછળ પડનારા તૈયાર છે જ, એમાં પોતાની આત્મસાધનાનો પણ સમય કેટલીક વાર માણસ પાસે રહેતો નથી. આમાં બહુ જાગૃતિનું કામ છે, આમાં બહુ સાવધાનીની આવશ્યકતા છે, અને સાધના અખંડ ચાલુ રહેવી જોઈએ તો માણસ કેવા સંસિદ્ધિના શિખરોને સર કરી શકે છે. રામચરિત માનસ તેના પ્રત્યે અંગુળી નિર્દેશ કરી બતાવે છે. પ્રવચનોનું સ્થાન પોતાના સ્થાનમાં છે, લેખનનું સ્થાન તેમના સ્થાનમાં છે, પરંતુ તેટલું જ કાંઈ પરિપૂર્ણ નથી. એનાથી પણ આગળ આત્માનો વિકાસ છે, જે દ્વારા માનવ મૌન રહીને પણ, એકલો રહીને પણ પોતાનું કાર્ય કરી શકે છે, પોતાનું કાર્ય કરશે. ભારતમાં આવા થોડા યોગીઓ જોઈએ છે, ભારતમાં આવા થોડા સાધકો જોઈએ છે, ભારતમાં આવા થોડાક રાષ્ટ્રપ્રેમી, માનવતા પ્રેમી અભ્યાસીઓ જોઈએ છે, તો ઘણો લાભ આપણને પહોંચે. પણ આપણે આ રીતે વિચારવા ટેવાયેલા જ નથી, આપણે તો બીજી રીતે વિચારો કર્યા કરતા હોઈએ છીએ. રામચરિત માનસને વાંચીએ છીએ ખરા, પણ રામચરિત માનસ જે સૂચવે છે તેની પ્રત્યે કેટલીક વાર આપણી દ્રષ્ટિ જતી નથી. તપશ્ચર્યાની આવશ્યકતા, સંયમની આવશ્યકતા, શીલની આવશ્યકતા, સાધનાની આવશ્યકતા, પરમાત્માના અનુગ્રહની આવશ્યકતા, આ બધી વસ્તુ એવી છે જે માનવને નરમાંથી નારાયણ તુલ્ય, નારાયણ સ્વરૂપ બનાવી દે, નારાયણનો કૃપા પાત્ર બનાવી દે. અને એટલા માટે તુલસીદાસજી મહારાજ સત્સંગતિનો મહિમા થાય છે. સત્સંગતિ કથમપી ન કરોતિ પુંસામ, આપણા પ્રાચીન શાસ્ત્રકારો લખે છે, સત્સંગતિ માનવમાં શું પલટો ન આણે, શું ન કરે. જો એ ખરેખર સત્સંગતિ હોય તો માનવને આગળ વધવાને માટેની પ્રેરણા પ્રદાન કરી શકે છે. તો મૌન સત્સંગ પણ એક પ્રકારના સત્સંગો હોય છે. શાંત રમણ મહર્ષિની પાસે અમે ગયા તિરુવન્ના મલાઈમાં, તો ત્યાં અમે જોયું રમણ મહર્ષિ ખાસ કઈ બોલતા નહોતા, શાંતિથી બેઠેલા. કોઈ વાર છાપું પણ વાંચતા દેખાય, છાપું પણ વાંચતા દેખાય, બોલી નહીં ખાસ, પણ એ નતા બોલતા છતાં ઘણું કામ કરતા. હું એમની પાસે પ્રશ્ન લઈને ગયેલો કે મારે હવે રમણ આશ્રમમાં થોડા વર્ષ રહેવું છે, હિમાલયમાં થોડી તકલીફો હતી, મને એમ થયું કે કોઈ આશ્રમમાં રહીએ તો થોડી સગવડ મળે, ચાલો ખાવા પીવાની ત્યાં રહીને સાધના કરશું, એટલે ત્યાં હું ગયેલો. મહર્ષિએ બીજું તો કાંઈ કહ્યું નહીં, મહર્ષિએ જોયું અડધા કલાક સુધી મારી સામે જોયા જ કર્યું. ત્યાં તો બધા ઘણા બેઠેલા, બધાની ઉપર નજર ફેરવતા હતા મહર્ષિ થોડી થોડી, પણ મારી સામે અડધા કલાક સુધી જોયા જ કર્યું. જોયા પછી એમણે પાછું માથું હલાવ્યું કે તમે સમજી ગયા, એમ જાણે કહેવા માંગતા હોય. હું સમજી ગયો એટલી વારમાં તો. એમણે મને પૂછ્યું પહેલા માનસ શક્તિ દ્વારા કે તમે શા માટે આવ્યા, તમે જ્યાં છો ત્યાં બરાબર છો, તમારે માટે હિમાલય બરાબર છે, ત્યાં રહેવાથી તમે જે સાધના કરો છો તે દ્વારા તમને શાંતિ અને સિદ્ધિ અવશ્ય સાંપડશે, અહીંયા ભલે આવ્યા પણ અહીંયા રહેવાની આવશ્યકતા નથી. આમ જાણે મારા મનની અંદર વિચારોનું સંક્રમણ કરતા ચાલે મહર્ષિ મારી તરફ જોયા પછી એક દારૂ જોયા જ કરે, અને પછી એમણે માથું હલાવ્યું. પૂછતા હોય કે સમજ્યા, ત્યાં સુધી હું બરાબર સમજી ગયો હતો, એટલે એમણે માથું ફેરવી દીધું, અને પછી છાપું પડેલું હતું બાજુમાં તેને ઉપાડી વાંચવા માંડ્યા તામિલ ભાષામાં. ખલાસ, કેવો સત્સંગ! શંકાનું સમાધાન. કોઈ શંકા જ નહીં, કોઈ પ્રશ્ન પૂછવાની આવશ્યકતા જ નથી, કશું જ નથી. એક યુવાન આવેલો રમણ મહર્ષિના આશ્રમમાં, તે વખતે એને રમણ મહર્ષિને ગુરુ કરવાની ઈચ્છા હતી, રમણ મહર્ષિની પાસે એકાંતમાં બેસીને કઈ વાતચીત કરવી તેવી ઈચ્છા હતી, એને એકાંત મળે જ નહીં. આજુબાજુ માણસો હોય જયારે જોઈએ ત્યારે રમણ મહર્ષિને, એને થયું કે એકાંત નથી મળતું, શું કરશું આપણે, વાત ક્યારે કરશું. એકવાર એને જોયું અઠવાડિયું રહ્યો યુવાન તે દરમિયાન, કે રમણ મહર્ષિ ભોજનશાળામાંથી ભોજન કરી પોતાનું પતરાળું પોતાના હાથમાં ઉપાડીને બહાર નીકળ્યા, પતરાળાઓ નાખવાની જગ્યા સુધી પહોંચ્યા, પતરાળું નાખ્યું, થોડું ઉભા રહ્યા, એટલે એના પહેલાને થયું યુવાનને કે મહર્ષિ એકલા જ છે, દોડ્યો અને મહર્ષિના ચરણોમાં પડ્યો. એટલામાં બીજા માણસો આવી ગયા, અરે રમણ મહર્ષિના પગને સ્પર્શ કર્યો, કોઈએ સ્પર્શ ન કરવો જોઈએ. ભૂલી ગયો યુવાન પૂછવાનું હતું તે કે મારે તમને ગુરુ કરવા છે. એ અવસર પણ જતો રહ્યો. રમણ મહર્ષિ આગળ ચાલ્યા, બપોરે થોડો વિશ્રામ કરતા હતા, પોતાના ખંડમાં આવ્યા, લાંબા થયા, કોચ ઉપર એક બે માણસો પંખો કરવા માંડ્યા, તે વખતે ઇલેક્ટ્રિક પંખા નહોતા, દોરી ખેંચીને પંખા કરવાના કરવા લાગ્યા. મહર્ષિએ કહ્યું, જુઓ પેલો યુવાન આજે મને પગે લાગ્યો, પ્રતીક્ષા કરે છે પાંચ પાંચ દિવસથી, એનો એક જ પ્રશ્ન છે, એ મને ગુરુ કરવા માંગે છે, એકાંતમાં મળીને પોતાની વાત બતાવી શકતો નથી, તમે જરા એની પાસે અત્યારે જાઓ, એને કહી દો કે હું એનો ગુરુ નથી, એના જન્માંતર ગુરુ બીજા છે, એને થોડા વખત પછી તે ગુરુ મળશે. હું એનો ગુરુ નથી. એને શાંતિ મેળવવી હોય તો અહીંથી એ દક્ષિણમાં કાનનગઢ જાય અને ત્યાં સ્વામી રામદાસ છે તેમનો સમાગમ સાધે. ભક્તિ માર્ગનું એનું મન છે, એ ભક્તિ દ્વારા એને સંતોષ સાપડશે તો રામદાસજી પાસે જાય. એટલું જરા કહી દો એ યુવાનને, એટલે એની શંકા, એની જિજ્ઞાસાનું સમાધાન થાય. એટલે પેલા ભાઈએ તરત જઈને કહ્યું, યુવાન તો આનંદ વિભોર બની ગયો, ભાવ વિભોર. અને બીજે દિવસે પછી આશ્રમમાંથી ચાલ્યો ગયો. કેવો સત્સંગ, કેવી વાત! યુવાનને ગુરુ કરવાની જ અભિલાષા હતી. રમણ મહર્ષિ જાણી ગયા. જાણીને પછી પોતાની રીતે જવાબ પણ પાઠવી દીધો. કોઈ ઇન્ટરવ્યુની આવશ્યકતા નહીં, કોઈ પ્રશ્ન પૂછવાની આવશ્યકતા નહીં, અને છતાં પણ આપણે ત્યાં પ્રાચીન કાળના સાહિત્યમાં લખેલું છે, ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયાઃ અહો ચિત્રમ વટતરૂર મૂલે. કેવું વિચિત્ર છે આ! વડનું વૃક્ષ છે, એનું મૂળિયું છે, એની છાયા છે, અને ત્યાં તો જુઓ ગુરુ છે તે કેવા છે. તો કે ગુરુ તો યુવાન છે અને શિષ્યો કેવા છે? તો કે વૃદ્ધ છે. વૃદ્ધા શિષ્યા ગુરુ યુવા. અને આ ગુરુ જે છે તે બોલતા નથી, મૌન જ છે. ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ, મૌન વ્યાખ્યાન કરી રહ્યા છે ગુરુ. પણ શિષ્યાસ્તુ છિન્ન સંશયા, શિષ્યોના બધા સંશયો છિન્ન ભિન્ન થાય છે. આજ શક્તિ રમણ મહર્ષિમાં, આજ શક્તિ સ્વામી નિત્યાનંદમાં, આજ શક્તિ શિરડીના સાંઈ બાબામાં, આજ શક્તિ સહજાનંદ સ્વામીમાં, રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષોમાં હતી. કોઈક વાર એ બોલતા, કોઈક વાર બોલ્યા વગર સમાધાનો કરતા, જેવી એમની ઈચ્છા, સ્વતંત્ર, સર્વતંત્ર સ્વતંત્ર છે મહાપુરુષો. આપણું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે બોલીને જ કામ થાય છે તેવું નથી. જે બોલીને કામ થાય છે તે કામ મૌનથી પણ કરી શકાય છે, પણ તમે તે મૌનથી કરવાની શક્તિ તો પ્રાપ્ત કરો. તેને માટે સાધના જોઈશ, તેને માટે તપશ્ચર્યા જોઈશ, તેને માટે સમર્પણ જોઈશ, તેને માટે પ્રેમ ભક્તિ જોઈશ. આ બધું જો હોય તો તમારી અંદર જે શક્તિનો આવિર્ભાવ થશે તે શક્તિ દ્વારા તમે બીજાને મૂંગા રહીને પણ ઉપયોગી થશે. તો આવા સત્સંગનો મહિમા સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ પોતાના રામચરિતમાનસ ગ્રંથની અંદર બતાવે છે. અને પછી કહે છે કે આ દ્વારા જે ભક્તિની પ્રાપ્તિ થાય તે ભક્તિ કલ્યાણકારીની સાબિત થાય. તુલસીદાસજી મહારાજ ભક્તિને ચિંતામણીની સાથે સરખાવે. ઉત્તરકાંડમાં ચિંતામણી, રામ ભક્તિ ચિંતામણી ન્યારો, રામ ભક્તિ ચિંતામણી ન્યારો, વસે જેના હૃદય મારો પાળો, વસે જેના હૃદય મારો પાળો. વિના દીપક ઘી કે દિવેટો, વિના દીપક ઘી કે દિવેટો, પામે દિન રાત તે તો તેજ, પામે દિન રાત તે તો તેજ. રામ ભક્તિ રૂપી ચિંતામણિ એ સ્વયં પ્રકાશિત છે. મણીને પોતાનો જ પ્રકાશ છે. સાપના માથા ઉપર મણિ છે, એનો પ્રકાશ આજુબાજુ સ્વતઃ પથરાય, સાપ જુએ છે એના પ્રકાશમાં. મણીને પ્રકાશિત કરવા માટે કોઈ બીજા સાધનની આવશ્યકતા નથી, મણીમાં સ્વયં પ્રકાશ. એમ ભક્તિ સ્વયં પ્રકાશિત છે, એને પ્રકાશિત કરવા જ્ઞાનની આવશ્યકતા નથી, એને પ્રકાશિત કરવા યોગની આવશ્યકતા નથી, સ્વયં પ્રકાશિત. તો જેને આ ચિંતામણીની પ્રાપ્તિ થઈ જાય છે એને ઘી, દિવેટ, દીપક કશાયની આવશ્યકતા નહીં. દિવસ ને રાત તેના હૃદયમાં તેજ થઈ જાય છે અને મોહ અથવા દીનતા તેની પાસે આવતા નથી. મોહ દૈન્ય નિકટ ના આવે, મોહ દૈન્ય નિકટ ના આવે, લોભ વાયુ ના એને બુઝાવે, લોભ વાયુ ના એને બુઝાવે. તમ અજ્ઞાન ટળી જાય, તમ અજ્ઞાન ટળી જાય, હારે સકલ સલભ સમુદાય, હારે સકલ સલભ સમુદાય. ખલ કામાદિ નિકટ ન આવે, ખલ કામાદિ નિકટ ન આવે, वसे भक्ति जेना ओर माहे, वसे भक्ति जेना ओर माय। विष अमृत शत्रु मित्र थाय, विष अमृत शत्रु मित्र थाय। पामी मणिते सुखी बनी जायो, पामी मणिते सुखी बनी जायो। व्यापे मानस रोग न भारे, व्यापे मानस रोग न भारे। जेथी जीवो दुखी छे वधारे, जेथी जीवो दुखी छे वधारे। तुलसीदास जी महाराज कहे छे के जे जीवो जेटला प्रमाण मा जीवो शरीरना रोगों थी दुखी छे एना करता वधारे जीवो मनना रोगों थी दुखी छे। शरीर घणु सारू होय पण मन रोगिष्ट, राग वालू, द्वेष वालू, भय वालू, ईर्ष्या वालू, ए मन रोग पैदा करे अने तेनी असरो केटलीक वार शरीर उपर थाय। ता मानस रोग जेना दिल मा भक्ति प्रगट थाय एना जीवन माथी चाल्यो जाय छे, एने आनंद आनंद पछी जीवन मा थई जाय छे। अने आवा जे संत पुरुषो छे त्या मानस रोग ने पोताना सत्संग द्वारा मटाड़ी शके, पोतानी कृपा द्वारा मटाड़े छे। एटले तुलसीदास जी महाराज एक डगलू आगळ चाल्या जाय छे रामचरित मानस मा, एक डगलू आगळ चाल्या जाय छे संतो नु वर्णन करती वक्ते। मारा मन मा एवो छे विश्वास, मारा मन मा एवो छे विश्वास, मारा मन मा एवो छे विश्वास, मारा मन मा एवो छे। राम करता अधिक राम दास, राम करता अधिक राम दास। मोरी मन प्रभु अस विश्वासा, राम ते अधिक राम कर दासा। आ चौपाई नु आपणे आ कविता मा करी। मारा मन मा विश्वास छे के राम तो महान छे पण तेमना करता पण राम ना दास वधारे महान छे। शेठ तो मोटा पण जे शेठ नी एजेंसी चलावे छे ते एजेंटो काई ओछा मोटा नथी, ने तो शेठ नो धंधो ठप थई जाय। अमे संतो वेवारिया श्री राम नामना, वेपारी आवे बधा गाम गाम ना। अमे संतो वेवारिया श्री राम नामना। अमारू वसाणु काळ दुकाळे ना खोटे, राजा न रूठे ने चोर न लूटे। अमे तो वेवारिया श्री राम नामना। आ बदा प्रभु ना वेवारियाओ एमने लीधे आजे धर्म चाले छे, नहीं तो साधारण मानस ने फुर्सत छे। जे गड़ाबूड़ जगत में डूबेला छे मानवो संसार ना विषयों में, फुर्सत काढ़िए तो थोड़ी मळे, अघरू काम छे। आ तो नवराओ छे, नवरा मानो तो नवरा नहीं, दुकाने जवानू नहीं, ऑफिस में जवानू नहीं, दफ्तर नहीं काई। अने कामग्रा मानो तो कामग्रा 24 कलाक में एक मिनिट पण नवरा नहीं पचा। जारे जुओ त्यारे ध्यान करता हो, जारे जुओ त्यारे जप करता हो, जारे जुओ त्यारे पठन पाठन करता हो, वाचन करता हो। आम जुओ तो नवरा ना नवरा, अने आम जुओ तो कामग्रा ना कामग्रा। आ संतो मिशनरीज जे परमात्मा ना प्रतिनिधिओ पार्षदो, ते पार्षदो नो आ प्रताप छे के आजे पण आ शास्त्रो टकी रहेला छे, आजे पण धर्म ना प्रवाहो चाले छे। એટલે તુલસીદાસજી કહે છે કે મને તો વિશ્વાસ છે કે રામ કરતા રામના દાસ વધી જાય, મહાન થઈ જાય। રામ રૂઠશે તો વાંધો નહીં, પણ દાસ જો રૂઠી જાય તો ખલાસ। દાસ રૂઠે તે સારું નહીં, રામ રૂઠે તો દાસ રામને મનાવી શકે, પણ જો દાસ રૂઠી ગયા તો ખલાસ। માટે વધારે રાજી આપણે કોને રાખવા? તુલસીદાસજી કહે છે કે સંતને જ રાજી રાખવા। સંતનો મીઠાપો પ્રાપ્ત થાય તો ભગવાન પછીથી ખુશ થતા વાર લાગે નહીં। સંત તો કે શ્રેષ્ઠ છે, મહાન છે, અને એ રીતે તુલસીદાસજી મહારાજ સંત પુરુષોને પ્રણામ કરે છે। સંત પુરુષોને પ્રણામ કરીને કહે છે, એમ વિચારી જે કરે સદા તાજ સત્સંગ, राम भक्ति तेने थती साचे सुलभ विहंग साचे सुलभ सुलभ विहंग सुलभ विहंग सुलभ विहंग एने आ भक्ति सुलभ बनी जाय छे। जे सत्संग निरंतर करता होय तेने भक्ति सुलभ थवामां पछी वार लागती। ने तुलसीदास जी भक्ति ना अमोघ साधन तरीके सत्संग संत समागम नु वर्णन करे छे। अने भक्ति ना बीजा साधन तरीके ए बीजु वर्णन करे छे। आवती काले 6:30 अहियां पाछा मळीशुं त्यारे बीजा साधन नी चर्चा विचारणा रामचरित मानस ना आधार पर करीशुं। आजे मंगळवार अने एकादशी मां सर्वेश्वरी दरेक मंगळवारे मौन व्रत राखे छे अने एकादशीए पण मौन व्रत राखे। आजे तो एकादशी ने मंगळवार भेगा आवी गया छे एटले मां सर्वेश्वरी आजे वार्तालाप करवाना नथी। इच्छा हशे तो भजन गाशे। गाव छे गाव एक भजन।
साचा संतनी संगत सेविए रे साचा संतनी संगत सेविए रे संतनी संगते मारसे श्याम संतनी संगते मारसे श्याम साचा संतनी संगत संतनी संगत सेविए रे साचा संतनी संगत से प्रिय रे संतनी संगते मड़से श्याम संतनी संगते मड़से श्याम साचा संतनी संगत से
स्नेह नीरे साम दोरे झूले
માથે રે શ્યામ સુંદરતા સાથે રે હિંચ કે ઝૂલવા આવ મારા વાલા પ્રેમે પાથરણા પાથર્યા રે હિંચ કે ઝૂલવા
પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિઃ, ઓમ શાંતિઃ, ઓમ શાંતિ.